હોય ને અસંભાવ અધ્યાય, અને યહોવાએ સમુએલને કહ્યું કે સાઉલને ઇસરાયલના રાજા તરીકે મેં નકાર્યો છે, તેમ છતાં ક્યાં સુધી તું તેને સારું શોક કરશે? મારું સિંહ તેલથી બને જા, જશાઈ બેથલેમી પાસે હું તને મોકલીશ, કેમ કે મેં તારા દીકરાઓ માંથી એકને મારે સારું રાજા નિર્માણ કરી રાખ્યો છે. સમુએલે કહ્યું, મારાથી કેમ કરીને જવાય? જો સાઉલ તે સાંભળે તો તે મને મારી નાખશે. તારે યહોવાએ કહ્યું, તારી સાથે એક વાછડી લે, ને હું યહોવાની આગળ યજ્ઞ કરવા આવ્યો છું એમ કહેજે, અને તે યજ્ઞમાં યશાઈને બોલાવજે. પછી તારે શું કરવું તે હું તને બતાવીશ, અને હું જેનું નામ તને કહું તેનો મારે સારો અભિષેક કરજે. યહોવાએ જેમ કહ્યું હતું તેમ કરીને સમુએલ બેથલેહેમ આવ્યો. નગરના વડીલો દૂધતા દૂધતા તેને મળવા આવ્યા. તેઓએ કહ્યું, તું સરસ શાંતિ સહિત આવ્યો છે? તેણે કહ્યું કે સરસ શાંતિ સહિત હું યહોવાને અર્પણ ચઢાવવા આવ્યો છું, તમે પોતાને શુદ્ધ કરીને મારી સાથે યજ્ઞ કાર્યમાં આવો. અને તેણે યશાઈ તથા તેના દીકરાઓને પાવન કરીને તેઓને યજ્ઞ કાર્યમાં બોલાવ્યા. તેઓ આવ્યા ત્યારે એમ બન્યું કે અલીયાબને જોઈને તેણે કહ્યું, સચ્ચી યહોવાનો અભિષિક્ત તેની સન્મુખ છે. પણ યહોવાએ સમુએલને કહ્યું કે તેના મોં તરફ તથા તેની શરીરની ઊંચાઈ તરફ ન જો, કેમ કે મેં તેને નાપસંદ કર્યો છે. કારણ કે માણસ જેમ જુએ છે તેમ યહોવા જોતો નથી, કેમ કે માણસ બહારનો દેખાવ તરફ જુએ છે, પણ યહોવા હૃદય તરફ જુએ છે. પછી યશાએ અભિનાદાબને બોલાવ્યો ને તેને સમુએલની આગળ તેને ચડાવ્યો, અને તેણે કહ્યું, યહોવાએ એને પસંદ કર્યો નથી. પણ યશાઈએ શામાને ત્યાં આગળ તેને ચલાવ્યો, અને તેણે કહ્યું કે યહોવાએ એને પણ પસંદ કર્યો નથી. એ પ્રમાણે યશાઈએ પોતાના દીકરાઓમાંના સાતને સમુએલની આગળ તેને ચલાવ્યા, અને સમુએલે યશાઈને કહ્યું, તેઓને યહોવાએ પસંદ કર્યા નથી. પછી સમુએલે યશાઈને પૂછ્યું, શું તારા સર્વ દીકરાની છે? તેણે કહ્યું, હજી નાનો હજી બાકી રહ્યો છે, ને જુઓ તે ઘેટા ચારે છે. અને સમુએલે યશાઈને કહ્યું, માણસ મોકલીને તેને તેડી મંગાવો, કેમ કે તે અહીં આવશે ત્યાં સુધી અમે જમવા નહીં બેસીએ. તેણે માણસ મોકલીને તેને તેડી મંગાવ્યો. હવે તે છોકરો લાલચોર તથા સુંદર ચહેરાનો તથા દેખાવમાં ફૂટલો હતો. યહોવાએ કહ્યું કે ઉઠીને એનો અભિષેક કર, કેમ કે તે જ તે છે. ત્યારે સમુએલે તેલનું શીન લઈને તેના ભાઈઓની વચમાં તેનો અભિષેક કર્યો, અને તે દિવસથી યહોવાનો આત્મા દાઉદ પર પરાક્રમ સહિત આવ્યો. પછી સમુએલ ઉઠીને રામામાં ગયો, અને યહોવાનો આત્મા સાઉલ પાસેથી જતો રહ્યો હતો, અને યહોવા તરફથી એક દુષ્ટ આત્મા તેને હેરાન કરતો હતો. સાઉલના દાસોએ તેને કહ્યું, હવે જો દેવ તરફથી એક દુષ્ટ આત્મા તને હેરાન કરે છે, તો અમારા સ્વામીએ પોતાની હજુરમાંના પોતાના દાસોને એવી આજ્ઞા કરવી કે તેઓ એક પ્રવીણ વિના વગરનાર માણસને શોધી કાઢે, અને દેવ તરફથી દુષ્ટ આત્મા તારા પર આવે ત્યારે એમ થશે કે પોતાના હાથથી વગાડશે, એટલે તું સારો થશે. સાઉલે પોતાના દાસોને કહ્યું કે એક સારો ભજવૈયો શોધી કાઢીને તેને મારી પાસે લાવો. ત્યારે તે જુવાનોમાંથી એકે ઉત્તર આપ્યો કે જુઓ, યશાઈ બેથલેહેમનો એક દીકરો છે, તેને મેં જોયો છે, તે વગાડવામાં કુશળ છે અને પરાક્રમી યોદ્ધો તથા લડવૈયો છે, તેમજ બોલવા ચાલવામાં સારો તથા ફૂટડો છે, તે યહોવા તેની સાથે છે. તેથી સાઉલે યશાઈ પાસે ખેપિયા મોકલીને તેને કહેવડાવ્યું, તારો દીકરો દાઉદ જે ઘેટા ચડે છે તેને મારી પાસે મોકલ. ત્યારે યશાઈએ રોટલી રાક્ષસની એક કુંડી તથા બકરાનું એક બચ્ચું એક ગધેડા પર લાદીને પોતાના દીકરા દાઉદની સાથે સાઉલને સારું મોકલાવ્યા. દાઉદ સાઉલ પાસે આવ્યો ને તેની સન્મુખ ઉભો રહ્યો. તેને જોતા જ તેના પર તેને ઘણી પ્રીતિ ઉપજી, અને તે તેનો શસ્ત્રવાહક થયો. અને સાઉલે યશાઈની પાસે માણસ મોકલીને કહેવડાવ્યું કે કૃપા કરીને દાઉદને મારો હજુરો થવા દે, કેમ કે તેના પર મારી કૃપા દ્રષ્ટિ થઈ છે. અને દેવ તરફથી દુષ્ટ આત્મા સાઉલ પર આવતો ત્યારે એમ થતું કે દાઉદ વીણા લઈને પોતાના હાથથી વગાડતો, તેથી સાઉલ તાજો તાજો થઈ જતો અને દુષ્ટ આત્મા તેની પાસેથી જતો રહેતો.
પહેલી સમુએલ 17મો અધ્યાય. પછી ફિલિસ્તીઓએ પોતાના સૈન્યોને યુદ્ધ કરવા એકઠા કર્યા. તેઓ યહૂદિયાના સોખોમાં એકઠા થયા, ને સોકો તથા અસેકાની વચ્ચે એફેસ દામીમમાં છાવણી નાખી. સાઉલ તથા ઇસરાયલના માણસો પણ એકઠા થયા. તેઓ એલાસની ખીણમાં છાવણી નાખીને પલિસ્તીઓ સામે વ્યૂહ રચ્યો. પલિસ્તીઓ એક બાજુએ પર્વત પર ઉભા રહ્યા, ઇસ્રાયલ બીજી બાજુએ પર્વત પર ઉભા રહ્યા. તેઓની વચ્ચે ખીણ આવેલી હતી. ગોલિયાત નામે ગાતનો એ યોદ્ધો પલિસ્તીઓની છાવણીમાં બહાર નીકળીને આગળ આવ્યો. તેની ઊંચાઈ 6 હાથ અને 1 વેંત હતી. તેના માથા પર પિત્તળનો ટોપ હતો. તેણે બખ્તર પહેરેલું હતું. તે બખ્તરનું વજન પિત્તળના 5000 શેકેલ હતું. તેને પગે પિત્તળના ખોબડા હતા ને તેના ખભા વચ્ચે પિત્તળનો ભાલો હતો. તેની બરછીનો દાંડો વણકરની તોરના જેવો હતો. તેની બરછીનું ફળ લોઢાના 600 શેકેલ વજનનું હતું અને તેની ઢાલ ઊંચકનાર તેની આગળ ચાલતો હતો. તેણે ઉભા રહીને ઇસ્રાયલના સૈન્યને હાથ મારી ને તેમને કહ્યું કે તમે વ્યૂહ રચવાને શું કરવા બહાર નીકળ્યા છો? શું હું પલિસ્તી નથી ને તમે સાઉલના નોકર નથી? તમે તમારામાંથી એક જણને ચૂંટી કાઢો ને તે મારી સામે ઉતરી આવે. જો તે મારી સાથે લડીને મને મારી નાખી શકે તો અમે તમારા તાબેદાર થઈશું, પણ જો હું તેને જીતું ને તેને મારી નાખું તો તમારે અમારા દાસ થઈને અમારા તાબેદાર થવું. વળી તે પલિસ્તીએ કહ્યું કે હું આજે ઇસ્રાયલના સૈન્યનો તિરસ્કાર કરું છું. મને એક માણસ આપો કે અમે દ્વંદ્વ યુદ્ધ કરીએ. અને સાઉલે તથા સર્વ ઇસ્રાયલે તે પલિસ્તીના એ શબ્દ સાંભળ્યા ત્યારે તેઓ ગભરાઈ ગયા ને ઘણા બીધા. હવે દાઉદ તો યહુદિયા બેથલેહેમનો પેલો એફરાથી જેનું નામ યસાઈ હતું તેનો દીકરો હતો અને તેને 8 દીકરા હતા. તે માણસ સાઉલના સમયમાં લોકોમાં પાકી ઉંમરનો ગણાતો હતો. યસાઈના 3 બડા દીકરા સાઉલની સરદારી નીચે લડાઈમાં ગયા હતા. એ 3 દીકરાઓમાંના જ્યેષ્ઠનું નામ અલિયાબ, બીજાનું નામ અભિનાદાબ અને ત્રીજાનું નામ શામ્મા હતું. દાઉદ સૌથી નાનો હતો. 3 વડા દીકરા સાઉલની સરદારી નીચે હતા. હવે દાઉદ પોતાના બાપના ઘીટા ચારવાને સાઉલ બેઠે સાઉલ પાસેથી આવજા કરતો હતો. પેલો પલિસ્તી 40 દિવસ સુધી સવારે તથા સાંજે પાસે આવીને સામે ઉભો રહેતો. યસાઈએ પોતાના દીકરા દાઉદને કહ્યું કે તારા ભાઈઓને સારું આ 1 એફા પોંક ને 10 રોટલી લે ને છાવણીમાં તારા ભાઈઓ પાસે જલ્દી લઈ જા. વળી આ 10 પનીર તેઓના સહસ્ત્રાધિપતિની પાસે લઈ જઈને તેને આપજે ને તારા ભાઈઓ કેમ છે તે જોજે ને તેમની પાસેથી કઈ નિશાની લાવજે. હવે શાઉલ તથા તેઓ તથા ઇસ્રાયલના સર્વ માણસો એલાહના નીચાણમાં પલિસ્તીઓની સાથે લડતા હતા. અને દાઉદ સવાર વહેલો ઉઠ્યો ને એક રખેવાળને પોતાના ઘેટા સ્વાધીન કરીને યસાઈએ તેને કરેલી આજ્ઞા પ્રમાણે સગડું લઈને ગયો અને રણભૂમિમાં જવા માટે ચાલી નીકળેલા સૈન્ય યુદ્ધનો લલકાર કર્યો. તે સમયે તે ગાંડાની વાડ આગળ આવી પહોંચ્યો અને ઇસ્રાયેલે તથા પલિસ્તીઓએ પોતપોતાના સૈન્યનો વ્યૂહ સામસામે રચ્યો હતો અને દાઉદ સરસામાન સાચવનારના હાથમાં પોતાનો સામાન સોંપીને સૈન્ય તરફ દોડ્યો ને ત્યાં જઈને તેણે પોતાના ભાઈઓને સલામ કરી. તેઓને સાથે વાત કરતો હતો એટલામાં જો ગોલિયાત નામે ગાતનો પલિસ્તી યુદ્ધ પલિસ્તીઓના સૈન્યમાંથી નીકળીને આગળના જેવા શબ્દો બોલવા લાગ્યો અને દાઉદે તે સાંભળ્યા અને ઇસ્રાયલના સર્વ માણસો તે માણસને જોઈને તેની આગળથી નાઠા ને ઘણા બીધા. અને ઇસ્રાયલના માણસોએ કહ્યું કે આ જે માણસ આગળ આવ્યો છે તેને તમે જોયો કે નક્કી ઇસ્રાયલનો તિરસ્કાર કરવાને તે આગળ આવ્યો છે અને એમ થશે કે જે માણસ એને મારી નાખશે તેને રાજા ઘણું દ્રવ્ય આપીને ધનવાન કરશે ને પોતાની દીકરી તેને પરણાવશે ને તેના બાપના ઘરને ઇસ્રાયલમાં સ્વતંત્ર કરશે. અને દાઉદે પાસે ઉભેલા માણસોને પૂછ્યું કે જે માણસ આ પલિસ્તીને મારી નાખે ને ઇસ્રાયલનું મેણું દૂર કરે તેને શું મળશે? કેમ કે આ બેસુના પલિસ્તી કોણ કે તે જીવતા દેવના સૈન્યનો તિરસ્કાર કરે? અને લોકોએ તેને આ પ્રમાણે ઉત્તર આપ્યો કે જે માણસ તેને મારી નાખશે તેના હકમાં ફલાણું ફલાણું કરવામાં આવશે. ને તેના વડાભાઈ અલિયાબે તેને તે માણસોની સાથે વાત કરતા સાંભળ્યો ત્યારે તેનો કોપ દાઉદ પર સળગ્યો. તેણે કહ્યું કે તું અહીં કેમ આવ્યો છે? પેલા થોડા એક ગીતાને તે રાનમાં કોની પાસે મૂક્યા છે? તારો ગર્વ અને તારા હૃદયની દુષ્ટતા હું જાણું છું, કેમ કે તું લડાઈ જોવા માટે આવ્યો છે. દાઉદે કહ્યું કે મેં હમણાં શું કર્યું છે? તું કઈ કારણ નથી? એમ કહીને તે તેની પાસેથી ફરીને બીજાની પાસે ગયો ને તે જ પ્રમાણે પૂછ્યું અને લોકોએ ફરીથી તેને આગળ પ્રમાણે ઉત્તર આપ્યો. તે શબ્દો દાઉદ બોલ્યો તે સાંભળીને તેઓએ સાઉલને તે કઈ સંભળાવ્યા, તેથી તેણે તેને તેડાવ્યો. ત્યારે દાઉદે સાઉલને કહ્યું, કોઈ પણ માણસનું હૃદય તેને લીધે ઉદાસ ન થાઓ, તારો સેવક જઈને પલિસ્તી સાથે લડશે. સાઉલે દાઉદને કહ્યું, તે પલિસ્તીની સામે જઈને તેની સાથે લડવાની તું શક્તિમાન નથી, કેમ કે તું તો કેવળ જુવાન છે, પણ તે તો પોતાની જુવાનીથી લડવાયો છે. અને દાઉદે સાઉલને કહ્યું કે તારો સેવક પોતાના બાપના ઘેટા સાચવતો હતો, અને એક સિંહ તથા એક રીંછે આવીને ટોળામાંથી એક હલવાન લીધું, તો મેં તેની પાછળ પડીને તેને મારીને તેના મુખમાંથી તે છોડાવ્યું, અને તેણે મારા પર હુમલો કર્યો, ત્યારે મેં તેની દાઢી પકડીને તેને ઠાર મારી નાખ્યો. તારા સેવકે સિંહ તથા રીંછ એ બંનેને મારી નાખ્યા, અને આ બે સુન્નત પલિસ્તીના હાલ પણ એ બેમાંના એકના જેવા થશે, કેમ કે જેણે જીવતા દેવના સૈન્યનો તિરસ્કાર કર્યો છે. દાઉદે કહ્યું કે જે યહોવાએ તે સિંહ તથા રીછના પંજામાંથી મને બચાવ્યો હતો, તે આ પલિસ્તીના હાથમાંથી પણ મને બચાવશે. પછી સાઉલે દાઉદને કહ્યું, જા, યહોવા તારી સાથે હોજો. અને સાઉલે પોતાનું કવચ દાઉદને પહેરાવ્યું, ને તેણે તેના માથા પર પિત્તળનો ટોપ મૂક્યો, ને તેણે તેને દખ્તર પહેરાવ્યું. અને દાઉદે પોતાની તલવાર પોતાના કવચ પર બાંધી, ને તેણે ચાલી જોયું, કેમ કે તેણે તેનો અનુભવ કરી જોયો ન હતો. દાઉદે સાઉલને કહ્યું કે આ પહેરીને હું જઈ શકતો નથી, કેમ કે મેં એમનો અનુભવ કર્યો નથી. અને દાઉદે પોતાના અંગ પરથી તે ઉતારી મૂક્યા, અને તેણે પોતાના હાથમાં પોતાની લાકડી લીધી, ને પોતાને સારું નાણામાંથી 5 સુવાળા પથરા વીણી લીધા, ને તેની પાસે એક જોડી એટલે ભરવાડની થેલી હતી, તેમાં તે મૂક્યા. તેની ગોફણ તેના હાથમાં હતી. પછી પલિસ્તી ભણી તે ચાલ્યો, અને તે પલિસ્તી ચાલતો ચાલતો દાઉદ પાસે આવ્યો, અને ઢાલ ઉચકનાર માણસ તેની આગળ ચાલતો હતો. તે પલિસ્તીએ આમ તેમ જોતા દાઉદને જોયો, ત્યારે તેણે તેનો તિરસ્કાર કર્યો, કેમ કે તે છેક જુવાન હતો, ને લાલચોળ તથા સુંદર ચહેરાનો હતો. અને તે પલિસ્તીએ દાઉદને કહ્યું, શું હું કૂતરો છું કે તું લાકડીઓ લઈને મારી સામે આવે છે? અને તે પલિસ્તીએ પોતાના દેવોને નામે દાઉદને શાપ દીધો. અને તે પલિસ્તીએ દાઉદને કહ્યું, તું મારી પાસે આવ, એટલે હું તારું માંસ વાયુચર પક્ષીઓને પશુઓને આપું. ત્યારે દાઉદે તે પલિસ્તીને કહ્યું, તું તરવાર ભાલો ને બરછી લઈને મારી સામે આવે છે, હું સૈન્યનો યહોવા ઇસ્રાયલના સૈન્યનો દેવ જેનો તેણે તિરસ્કાર કર્યો છે તેને નામે તારી સામે આવું છું. આજે યહોવા તને મારા હાથમાં સોંપશે, અને હું તને મારીશ, ને તારું માથું તારા ધડથી જુદું કરીશ, અને આજે પલિસ્તીઓના સૈન્યના મૂર્ધા હું વાયુચર પક્ષીઓને તથા પૃથ્વી પરના રાની પશુઓને આપીશ, જેથી આખી દુનિયા જાણે કે ઇસ્રાયલમાં દેવ છે. વળી આ સર્વ સમુદાય જાણે કે તરવાર ને બરછી વડે યહોવા બચાવ કરતો નથી, કેમ કે લડાઈ તો યહોવાની છે, ને તે તમને અમારા હાથમાં સોંપી દેશે. અને તે પલિસ્તી ઉઠીને દાઉદની સામે લડવાને પાસે આવવા લાગ્યો, ત્યારે એમ થયું કે દાઉદે ઉતાવળ કરી, ને તે પલિસ્તીને મળવાને સૈન્યની તરફ તે દોડ્યો. દાઉદે પોતાનો હાથ પોતાની થેલીમાં ઘાલીને તેમાંથી એક પથ્થર કાઢ્યો, ને ગોફણમાં વીંજીને તે પલિસ્તીને કપાળમાં માર્યો, અને તે પથ્થર તેના કપાળમાં પેસી ગયો, એટલે તે ઊંધે મોડે જમીન પર પડ્યો. એમ દાઉદે ગોફણ તથા પથ્થર વડે તે પલિસ્તી પર જીત મેળવી, ને તે પલિસ્તીને મારીને તેનો સંહાર કર્યો. પણ દાઉદના હાથમાં તરવાર ન હતી. પછી દાઉદ દોડીને તે પલિસ્તી પર ઉભો રહ્યો, ને તેની તરવાર લઈને તેના મિયાનમાંથી કાઢીને તેને મારી નાખ્યો, ને તે વડે તેનું ડોકું કાપી નાખ્યું. પોતાનો યોદ્ધો માર્યો ગયો છે એ જોઈને પલિસ્તીઓ નાઠા, અને ઇસ્રાયલના તથા યહૂદિયાના માણસો ઉઠીને પોકારો કરીને ઘાસ સુધી તથા એક્રોનની ભાગોળ સુધી પલિસ્તીઓની પાછળ પડ્યા, અને સારાઇમના માર્ગમાં ગાથ તથા એક્રોન સુધી પલિસ્તીઓના માણસો ઘાયલ થઈને પડ્યા, અને ઇસ્રાયલ પુત્રો પલિસ્તીઓની પાછળ લાગવાથી પાછા ફર્યા, ને તેઓએ તેની છાવણી લૂંટી, અને દાઉદે પેલા પલિસ્તીનું માથું લઈને તે યરૂશાલેમમાં આણ્યું, પણ તેનું કવચ તેણે પોતાના તંબુમાં મૂક્યું. જ્યારે સાઉલે દાઉદને એ પલિસ્તી સામે લડવા જતા જોયો, ત્યારે તેણે સેનાપતિ આબ્નેરને પૂછ્યું કે આબ્નેર, આ જુવાન કોનો દીકરો છે? આબ્નેરે કહ્યું કે હે રાજા, તારા જીવના સમ હું જાણતો નથી. અને રાજાએ કહ્યું કે તે જુવાન કોનો દીકરો છે તેની તું તપાસ કર. અને તે પલિસ્તીની કતલ કર્યા પછી દાઉદ પાછો આવ્યો ત્યારે આબને તેને સાઉલ પાસે લાવ્યો. એ વખતે તે પલિસ્તીનું માથું તેના હાથમાં હતું અને સાઉલે તેને પૂછ્યું કે જુવાન તું કોનો દીકરો છે. દાઉદે જવાબ આપ્યો, હું તારા સેવક યસાઈ બેથલેહેમીનો દીકરો છું. સમુએલ 18મો અધ્યાય. અને સાઉલ સાથે તે વાત કરી રહ્યો ત્યારે એમ થયું કે યોનાથાન નો જીવ દાઉદના જીવ સાથે એક ગાંઠ થઈ ગયો ને યોનાથાન તેના પર પોતાના પ્રાણ સમાન પ્રીતિ કરવા લાગ્યો. તે દિવસે સાઉલે તેને પોતાની પાસે રાખ્યો ને ત્યાર પછી તેને તેના બાપને ઘેર જવા દીધો નહીં. પછી યોનાથાને તથા દાઉદે કોલ કરાર કર્યા કેમ કે તે તેના પર પોતાના પ્રાણ સમાન પ્રીતિ રાખતો હતો. અને જે જપ્પો યોનાથાને પહેરેલો હતો તે તેણે પોતાના અંગ પરથી કાઢીને દાઉદને આપ્યો, તેમજ તરવાર ધનુષ્ય તથા કમરબંધ સહિત પોતાનું કવચ પણ તેને આપ્યું. જ્યાં કંઈ સાઉલ દાઉદને મોકલતો હતો ત્યાં તે ચાલ્યો જતો ને ડાપણથી વર્તતો. સાઉલે તેને લડવૈયા માણસ ઉપર સરદાર બનાવ્યો અને સર્વ લોકોની દ્રષ્ટિમાં તેમજ સાઉલના દરબારીઓની દ્રષ્ટિમાં પણ સારું લાગ્યું. અને દાઉદ પલિસ્તીઓનો સંહાર કરીને પાછો ફર્યો ત્યારે પછી તેઓ આવતા હતા ત્યારે એમ બન્યું કે ઇસરાયલના સર્વ નગરોમાંથી સ્ત્રીઓ ડફ તથા વાજિંત્રો લઈને આનંદથી ગાતી ગાતી તથા નાચતી નાચતી સાઉલને મળવા નીકળી આવી. તે સ્ત્રીઓ ગમતમાં ગાતા ગાતા એકબીજને કહેતી કે સાઉલે સહસ્ત્રોને અને દાઉદે 10 સહસ્ત્રોને સંહાર્યા છે. એથી સાઉલને ઘણો ક્રોધ ચડ્યો ને આ રાસડાથી તેને ખોટું લાગ્યું અને તેણે કહ્યું, દાઉદને તેઓએ 10 સહસ્ત્રનું માન આપ્યું છે ને મને તો તેઓએ માત્ર 1000નું માન આપ્યું છે. રાજ્ય વિના તેને હવે બીજા સાની કમી રહી છે. તે દિવસથી સાઉલે દાઉદને નજરમાં રાખ્યો. અને બીજે દિવસે એમ થયું કે દેવ તરફથી એક દુષ્ટ આત્મા સાઉલ પર જોશ પહેરાવ્યો અને તે ઘરમાં બકવાટ કરવા લાગ્યો અને દાઉદ પોતાના નિત્યના વહીવટ મુજબ પોતાના હાથથી વાજિંત્ર વગાડતો હતો અને સાઉલના હાથમાં ભાલો હતો અને સાઉલે ભાલો ફેંક્યો કેમ કે તેણે કહ્યું કે હું દાઉદને મારીને ભીત સાથે ચોંટાડી દઈશ. અને દાઉદ તેની આગળથી 2 વખત બચી ગયો. સાઉલ દાઉદથી વીતો હતો કેમ કે યહોવા તેની સાથે હતો પણ સાઉલ પાસેથી જતો રહેલો હતો. માટે સાઉલે તેને પોતાની હજુરમાંથી ખસેડીને તેને પોતાના લશ્કરમાં સહસ્ત્રાધિપતિ બનાવ્યો અને તે લોકોને બહાર લઈ જતો ને પાછા લાવતો. દાઉદ પોતાના સર્વ માર્ગમાં ડાફણથી વર્તો અને યહોવા તેની સાથે હતો. તે ઘણા ડાફણથી વર્તે છે એ જોઈને સાઉલને તેની બીક લાગતી હતી. પણ સર્વ ઇસરાયલ તથા યહુદિયા દાઉદ પર પ્રીતિ રાખતા હતા કેમ કે તેઓને બહાર લઈ જતો ને પાછા લાવતો હતો. અને સાઉલે દાઉદને કહ્યું, જો મારી મોટી દીકરી મેરાબ છે તેને હું તારી સાથે પરણાવીશ, એટલે એટલું જ કે તું મારે સારું બળવાન થા ને યહોવાની લડાઈઓ લડ. કેમ કે સાઉલે કહ્યું કે મારો હાથ એના પર ન પડે પણ પલિસ્તીઓનો હાથ એના પર ભલે પડે. અને દાઉદે સાઉલને કહ્યું કે હું કોણ તથા મારા સગાવાલા તથા ઇસરાયલમાં મારા બાપનું કુટુંબ કોણ કે હું રાજાનો જમાઈ થાઉં. પણ જયારે સાઉલની દીકરી મેરાબ દાઉદને આપવાનો સમય આવ્યો ત્યારે એમ થયું કે તેને આદ્રિયેલ મહોલાથીની સાથે પરણાવવામાં આવી અને સાઉલની દીકરી મિખાલને દાઉદ સાથે પ્રીતિ લાગી. તેઓએ સાઉલને એ વાત કહી ને તે તેને પસંદ પડી. અને સાઉલે મનમાં કહ્યું, હું તેને આપીશ કે તે તેને ફાંદારૂપ થાય ને પલિસ્તીઓના હાથ તેની વિરુદ્ધ થાય. તેથી સાઉલે દાઉદને કહ્યું, આજે તે બીજી વાર મારો જમાય. અને સાઉલે પોતાના ચાકરોને આજ્ઞા આપી કે દાઉદ સાથે ગુપ્ત રીતે વાતચીત કરીને કહો કે જો રાજા તારા પર બહુ પ્રસન્ન છે ને તેના સર્વ ચાકરો તને ચાહે છે, માટે હવે રાજાનો જમાય થા. અને સાઉલના ચાકરોએ એ શબ્દો દાઉદના કાનમાં કહ્યા. ત્યારે દાઉદે કહ્યું કે હું કંગાળ અને વિષાદ વગરનો માણસ છું, છતાં હું રાજાનો જમાય થાઉં એ વાત શું તમને નજીવી લાગે છે? અને ચાકરોએ સાઉલને કહ્યું કે દાઉદ આમ આમ બોલ્યો. પછી સાઉલે કહ્યું કે તમારે દાઉદને એમ કહેવું કે રાજાને કંઈ પણ પલ્લું જોઈતું નથી, માત્ર રાજાના શત્રુઓ પર વહેર વાળવા સારું પલિસ્તીઓના 100 અગ્રચરમાં જોઈએ છે. હવે સાઉલનો ઈરાદો એવો હતો કે પલિસ્તીઓને હાથે દાઉદ માર્યો જાય અને તેના જાકરોએ દાઉદની એ વાતો કહી ત્યારે દાઉદને રાજાનો જમાય થવાનું પસંદ પડ્યું અને તે દિવસો પૂરા થયા નહોતા. એટલામાં દાઉદ ઉઠ્યો ને પોતાના માણસોને સાથે લઈને તેણે 200 ફલિસ્તીઓને મારી નાખ્યા અને દાઉદ તેમના અગ્રચરમાં લાવ્યો ને તે રાજાનો જમાય થાય માટે રાજાને તેઓએ પૂરેપૂરા ગણી આપ્યા. પછી સાઉલે પોતાની દીકરી મિખાલને તેની સાથે પરણાવી અને સાઉલે જોયું ને જાણ્યું કે યહોવા દાઉદની સાથે છે અને સાઉલની દીકરી મિખાલને તેની સાથે પ્રીતિ થઈ હતી અને હજુ એ સાઉલ દાઉદથી અગાઉ કરતા પણ વધારે બીવા લાગ્યો અને સાઉલ દાઉદનો જાથુ વહેરી રહ્યો. ત્યાર પછી ફલિસ્તીઓના સરદારો સવારીએ નીકળવા લાગ્યા. તો જેટલી વખત સવારીએ નીકળ્યા તેટલી વખત એમ થયું કે સાઉલના સર્વ ચાકરો કરતા દાઉદ ચતુરાઈથી વર્ત્યો, તેથી તેનું નામ ઘણું જ લોકપ્રિય થઈ પડ્યું.
પહેલું સમયેલ 19 અધ્યાય. અને સાઉલે પોતાના દીકરા યોનાથાનને તથા પોતાના સર્વ ચાકરોને કહ્યું કે તમારે દાઉદને મારી નાખવો. પણ સાઉલનો દીકરો યોનાથાન જેના પર ફિદા હતો અને યોનાથાને દાઉદને ખબર આપી કે મારો બાપ સાઉલ તને મારી નાખવાનો લાગ શોધે છે, માટે હવે કૃપા કરીને સવારમાં સાવચેત રહેજે ને કોઈ ગુપ્ત જગામાં સંતાઈ રહેજે અને હું બહાર ફરવા નીકળીને જે ખેતરમાં તું હશે ત્યાં મારા બાપ પાસે ઉભો રહીશ ને મારા બાપ સાથે તારા વિશે હું વાતચીત કરીશ અને હું કઈ જોઈશ તો હું તને ખબર આપીશ. અને યોનાથાને પોતાના બાપ સાઉલ આગળ દાઉદની પ્રશંસા કરીને તેને કહ્યું કે રાજા પોતાના ચાકર વિરુદ્ધ એટલે દાઉદ વિરુદ્ધ પાપ ન કરો, કેમ કે તેણે તારી વિરુદ્ધ પાપ કર્યું નથી ને તારે માટે તેના કામ બહુ સારા થતા આવ્યા છે, કેમ કે તેણે પોતાનો જીવ પોતાના હાથમાં લઈને પેલા ફલિસ્તીને મારી નાખ્યો ને યહોવાએ સર્વ ઇસ્રાયલને સારું મોટી ફતેહ મેળવી તે જોયું ને તને હર્ષ થયો, તો કારણ વગર દાઉદને મારી નાખી નિર્દોષ માણસનું લોહી વેવડાવીને શા માટે તારે અપરાધ કરવો? અને સાઉલે યોનાથાનું કહેવું સાંભળ્યું ત્યારે સાઉલે જીવતા યહોવાના સોગન ખાઈને કહ્યું કે તે માર્યો જશે નહીં. પછી યોનાથાને દાઉદને બોલાવ્યો ને યોનાથાને તેને સર્વ બાબતોથી વાકેફ કર્યો. પછી યોનાથાન દાઉદને સાઉલ પાસે લાવ્યો અને તે આગળની માફક તેની હજુરમાં રહ્યો અને ફરીથી વિગ્રહ થયો અને દાઉદ સામો જઈને ફલિસ્તીઓ સાથે લડ્યો ને તેમને મારીને મોટો સંહાર કર્યો અને તેઓ તેની આગળથી નાઠા અને સાઉલ પોતાના હાથમાં પોતાનો ભાલો લઈને પોતાના ઘરમાં બેઠો હતો તેના પર યહોવા તરફથી દુષ્ટ આત્મા આવ્યો. એ વખતે દાઉદ પોતાના હાથથી વાજિંદ્ર વગાડતો હતો અને સાઉલે દાઉદને ભાલો મારીને તેને ભેદ સાથે સહટાડી દેવાનો પ્રયત્ન કર્યો, પણ સાઉલની હાજરીમાં છે તે સટકી ગયો ને તેનો મારેલો ભાલો ભેંસમાં ચોંટી ગયો. દાઉદ નાસીને તે રાત્રે બચી ગયો અને દાઉદ પર ચોકી રાખીને સવારે તેને મારી નાખવા સારું સાવેલે તેને ઘેર માણસ મોકલ્યા અને દાઉદની સ્ત્રી મિખાલે તેને ખબર આપી કે જો તું આજ રાત્રે તારો જીવ નહીં બચાવે તો કાલે તું માર્યો જશે. પછી મિખાલે દાઉદને બારીએથી ઉતારી દીધો અને તે નાસી જઈને બચી ગયો. પછી મિખાલે તરાફીમ લઈને પલંગ પર સુવાડ્યા અને તેને ઓસી કે બકરાના વાળનો એક તકિયો મૂક્યો ને તે પર લુગડા ઓઢાડ્યા અને સાઉલે પકડવા માણસ મોકલ્યા. ત્યારે તેને કહ્યું કે તે માંદો છે અને સાઉલે દાઉદને જોવા સારું એમ કહીને માણસ મોકલ્યા કે તેને પલંગમાં સૂતેલો મારી પાસે ઊંચકી લાવો કે હું તેને મારી નાખું. તે માણસો અંદર આવ્યા ત્યારે જો પલંગ પર તો તરફ હતા ને તેને ઓછે કે બકરાના વાળનો તકિયો હતો. અને સાવલે મિખાલને કહ્યું કે મને આ પ્રમાણે થેતરીને તે કેમ મારા સતુને દવા દીધો કે જેથી તે બચી ગયો છે. મિખાલે સાવલને ઉત્તર આપ્યો કે તેણે મને કહ્યું કે મને દવા દે, મારી પાસે તારું ખૂન શા માટે કરાવે છે. હવે દાઉદ નાસી થૂક્યો ને રામ મામા સમુએલ પાસે આવીને સાઉલે તેને જે કઈ વિતાવ્યું હતું તે બધું તેને કહ્યું. પછી તે તથા સમુએલ જઈને નાયોથમાં રહ્યા. સાઉલને સમાચાર મળ્યા કે જુઓ દાઉદ રામમાના નાયોથમાં છે. તેથી સાઉલે દાઉદને પકડવા માણસ મોકલ્યા અને તેઓએ પ્રબોધકોની ટોળીને પ્રબોધ કરતી ને સમુએલને તેઓના ઉપરી તરીકે ઉભો રહેલો જોયો ત્યારે સાઉલના માણસો પર દેવનો આત્મા આવ્યો ને તેઓ પણ પ્રબોધ કરવા લાગ્યા. એ સમાચાર સાઉલને મળ્યા ત્યારે તેણે બીજા માણસોને મોકલ્યા ને તેઓ પણ પ્રબોધ કરવા લાગ્યા. સાઉલે ત્રીજી વાર માણસો મોકલ્યા અને તેઓ પણ પ્રબોધ કરવા લાગ્યા. પછી તે પણ રામમાં ગયો ને ખૂબમાંના મોટા કુવા પાસે આવ્યો અને તેને પૂછ્યું કે સમુએલને દાઉદ ક્યાં છે. કોઈએ કહ્યું કે જો તેઓ રામાના નાયોથમાં છે. પછી તે રામાના નાયોથમાં જવા નીકળ્યો અને દાઉદનો આત્મા તેના પર આવ્યો. તે રસ્તે ચાલતા ચાલતા રામાના નાયોથમાં તે પહોંચ્યો ત્યાં સુધી તેને પ્રબોધ કર્યા કર્યો અને તેણે પણ પોતાના વસ્ત્ર ઉતારી નાખ્યા ને તે પણ સમુએલને આગળ પ્રબોધ કરવા લાગ્યો ને એ આખો દિવસ તથા આખી રાતે નગ્નાવસ્થામાં પડી રહ્યો. એ પછી લોકોમાં કહેવા ચાલે છે કે શું સાવેલ પણ પ્રબોધકોમાં છે.
પહેલું સમુએલ 20મો અધ્યાય. દાઉદે રમાના નાયકમાંથી નાખીને યોનાથાન પાસે આવીને કહ્યું કે મેં શું કર્યું છે, મારો શું અન્યાય છે અને તારા બાપ આગળ મારું શું પાપ છે કે તે મારો જીવ લેવા માંગે છે. અને તેણે તેને કહ્યું કે એવું ન થાવ, તું માર્યો નહીં જાય. જો મારો બાપ એવું કંઈ પણ મોટું કે નાનું કામ કરતો નથી કે જે તે મને ન જણાવે. અને આ વાત મારો બાપ તારાથી કેમ છુપાવે, એમ તો ન બને. દાઉદે વળી સોગંદ ખાઈને કહ્યું કે હું તારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો છું, એ તારો બાપ તારી પાસે જાણે છે. માટે તે કહે છે કે યોનાથાન એ ન જાણે, રખાઈને તે દુઃખી થાય. પણ હું જીવતા જવાના તથા તારા જીવના સોગંદ ખાઉં છું કે ખરેખર મારી ને મોતની વચ્ચે ફક્ત એક જ ડગલું રહ્યું છે. ત્યારે યોનાથાને દાઉદને કહ્યું કે જે કઈ તારા જીવની ઈચ્છા હોય તે હું તારે માટે કરીશ. અને દાઉદે યોનાથાનને કહ્યું કે જો કાલે અમાસ છે ને મારે રાજાની સાથે ખાણા પર બેઠા વગર ચાલે એમ નથી, પણ હમણાં મને જવા દે કે ત્રીજા દિવસની સાંજ સુધી હું સિંહમાં સંતાઈ રહું. જો મારી ગેરહાજરી તારા બાપની નજરમાં આવે તો તું કહેજે કે દાઉદે પોતાના નગર બેથલેહેમ તાકીદથી જવા માટે હથેળથી મારી પાસે રજા માગી, કેમ કે ત્યાં તેના આખા કુટુંબને સારું વાર્ષિક યજ્ઞ છે. જો તે કહે કે ઠીક છે તો તારા દાસને શાંતિ થશે, પણ જો તે ગુસ્સે થાય તો જાણજે કે તેણે બુંદો કરવાનો નિશ્ચય કર્યો છે. માટે તારા સેવક પર કૃપા કર, કેમ કે તે તારા સેવક સાથે યહોવાના કરારમાં લીધો છે. પણ જો મારામાં દુષ્ટ હોય તો તું પંડે મને મારી નાખ, કેમ કે તારા બાપ પાસેથી તું મને શા માટે લઈ જાય. યોનાથાને કહ્યું કે એ તારાથી દૂર થાવ, કેમ કે મારા બાપે તારા પર જોખમ લાવવાનો નિશ્ચય કર્યો છે, એ મારા જાણવામાં આવે તો શું હું તે તને ન કહું. ત્યારે દાઉદે યોનાથાનને કહ્યું કે જો કદાચ તારો બાપ તને કઠોરતાથી ઉત્તર આપે તો મને તે કોણ કહેશે. અને યોનાથાને દાઉદને કહ્યું કે ચાલ આપણે બહાર સિંહમાં જઈએ. પછી તે બંને બહાર સિંહમાં ગયા. યોનાથાને ઇસ્રાયલના દેવ યહોવાને સાક્ષી રાખીને દાઉદને કહ્યું કે કાલે શું મારે આ વેળાએ કે પરમ દિવસે મારા બાપનું મન તપાસી જોઈને જો તારા હકમાં ઠીક જણાય તો શું હું તારી પાસે માણસ મોકલીને તને તેની ખબર નહીં આપો. જો મારા બાપની મરજી તને હાનિ પહોંચવાની હોય તો જો હું તને તેની ખબર ના આપું ને શાંતિથી ચાલ્યા જવા માટે તને વિદાય ન કરું તો યહોવા આ યોનાથાનને એવું એથી પણ વધારે વિચારો. અને જેમ યહોવા મારા બાપની સાથે હતો તેમ એ તારી સાથે હો. ફક્ત મારી જિંદગીભર મારા પર યહોવાની કૃપા રાખીને તું મારું મોત ના આણીશ. એટલું જ નહીં પરંતુ મારા કુટુંબ પરથી પણ કોઈ કાળે તારી કૃપા ઉઠાવી લઈશ નહીં. યહોવા દાઉદના પ્રત્યેક શત્રુને પૃથ્વીની પીઠ ઉપરથી નશ કરી નાખે ત્યારે પણ નહીં. એ પ્રમાણે યોનાથાને દાઉદના કુટુંબ સાથે કરાર કર્યો અને કહ્યું કે દાઉદના શત્રુઓ પાસેથી યહોવા જવાબ લેશે. અને દાઉદ પોતાના ત્યારની ખાતર યોનાથાને ફરીથી સમખવડાયા કેમ કે તે તેના પર પ્રાણ સમાન પ્રીતિ રાખતો હતો. પછી યોનાથાને તેને કહ્યું કે કાલે અમાસ છે ને તારી ગેરહાજરી જણાય આવશે કેમ કે તારી બેઠક ખાલી હશે અને ત્રણ દિવસ રહ્યા પછી જલ્દી નીચે ઉતરીને ગયા પેલા કામના પ્રસંગે તું સંતાઈ રહ્યો તો તે ઠેકાણે આવીને એઝવેલ પથ્થર પાસે તું સંતાઈ રહેજે અને નિશાન તાકતો હોઉં એવું દોડ કરીને હું તે તરફ ત્રણ બાણ મારીશ અને જો હું છોકરાને એમ કહીને મોકલીશ કે જા બાણ શોધી કા, જો હું છોકરાને કહું કે જો બાણ તારી આણીગમ છે તો તે લઈને આવજે કેમ કે જીવતા યહોવાના સમ કે ત્યારે તું સહી સલામત છે એ કઈ વિઘ્ન નથી. પણ હું તે છોકરાને કહું કે જો બાણ તારી પેલી તરફ છે તો તું તારે રસ્તે પહેલો જજે કેમ કે યહોવાએ તને વિદાય કર્યો છે. અને જે બાબત વિશે તેને મેં વાત કરી છે તેમાં જો યહોવા સદાકાળ તારી ને મારી વચમાં છે. એ પ્રમાણે દાઉદ સીમમાં સંતાઈ રહ્યો અને અમાસ આવી ત્યારે રાજા જમવા બેઠો અને આગળના રિવાજ પ્રમાણે રાજા પોતાના આસન પર એટલે ભીખ સામેના આસન પર બેઠો. યોનાથાન ઉભો રહ્યો હતો ને આપને સાઉલની બાજુએ બેઠો હતો પણ દાઉદની બેઠક ખાલી હતી. પરંતુ સાઉલ તે દિવસે તો કઈ પણ બોલ્યો નહીં કેમ કે તેને ધાર્યું કે તેને કઈ થયું હશે, તે અશુદ્ધ થયો હશે, બેશક તે અશુદ્ધ થયેલો છે. અને અમાસ પછીના દિવસે એટલે બીજે દિવસે પણ એમ બન્યું કે દાઉદ ની બેઠક ખાલી હતી. તેથી સાઉલે પોતાના દીકરા યોનાથાનને પૂછ્યું કે ઈશાયનો દીકરો કેમ જમવા આવતો નથી, કાલે નહીં તેમ આજે પણ નહીં. યોનાથાને સાઉલને ઉત્તર આપ્યો કે દાઉદે બેથલેહેમ જવા સારું આગ્રહથી મારી પાસે રજા માંગી. તેણે મને કહ્યું કે કૃપા કરીને મને જવા દે કેમ કે અમારા કુટુંબને નગરમાં યજ્ઞ કરવાનો છે અને મારા ભાઈને ત્યાં જવાનો મને હુકમ કર્યો છે. હવે જો તારી દ્રષ્ટિમાં હું કૃપા પામ્યો હોઉં તો કૃપા કરીને મને જઈને મારા ભાઈઓને મળવા દે. તેથી તે રાજાના સ્થાન પર રાખ્યો નથી. તારી યોનાથાન પર સાઉલનો ક્રોધ તપ્યો ને તેણે તેને કહ્યું અરે આડી તથા પિતૃશ્રીના છોકરા, તને પોતાને શરમાવો સારું તથા તારી માની ફજેતી કરવો સારું, તે ઈશાયના દીકરાને પસંદ કર્યો છે એ શું હું નથી જાણતો? કેમ કે જ્યાં સુધી ઈશાયનો દીકરો ધરતી પર જીવે છે ત્યાં સુધી તું તથા તારું રાજ્ય સ્થાપિત થનાર નથી. માટે હવે માણસ મોકલીને તેને મારી પાસે તેડી મંગાવ કેમ કે તેને મરવાનું તો છે જ. અને યોનાથાને પોતાના બાપ સાઉલને ઉત્તર આપીને કહ્યું તેને સામર્થ્ય મારી નાખવો જોઈએ, તેને શું કર્યું છે? એથી સાઉલે તેને મારવા સ્વરૂપ પોતાનો ભાલો તેની તરફ ફેંક્યો. તે પરથી યોનાથાને જાણ્યું કે મારા બાપે દાઉદને મારી નાખવાનો નિશ્ચય કર્યો છે. તેથી બહુ કૃપાયમાન થઈને યોનાથાન ખાણા પરથી ઉઠી ગયો ને માસને બીજે દિવસે તેને કઈ પણ ખાધું નહીં કેમ કે દાઉદને લીધે એ દુઃખી થયો કેમ કે તેના બાપે તેનું અપમાન કર્યું હતું. સવારમાં એમ થયું કે યોનાથાન એક નાના છોકરાને રહીને દાઉદની સાથે ઠરાવેલી વખતે ખેતરમાં હતો અને તેને પોતાની સાથેના છોકરાને કહ્યું લો હું જે બાણ મારું તે શોધી કાઢ. છોકરો દોડતો હતો એ દરમિયાન તેને એક બીજું બાણ તેનાથી જરા આગળ માર્યું. યોનાથાને પહેલું બાણ માર્યું હતું તે ઠેકાણે એ છોકરો પહોંચ્યો. ત્યારે યોનાથાને છોકરાને પાછળથી હાથ પાડીને કહ્યું કે બાણ હજી તારાથી આગળ લખીશું.
અને યવન આઘાડે છોકરાને પાછળ હાથ મારી કે ઝડપ કર, જલ્દી આવ, વિલંબ ના કર. અને યવન આઘાડનો છોકરો માર એકઠા કરીને પોતાના ધણી પાસે પાછો આવ્યો, પણ તે છોકરો કઈ જાણતો નતો. કેમ કે યોનાખાન કેવળ યોનાખાન ને દાવ તે બાબત જાણતા હતા. અને યોનાખાને પોતાના શસ્ત્ર છોકરાને આપીને તેને કહ્યું કે તે નગર માં લઈ જા. અને છોકરો કહ્યો કે સરસ. દાવ દક્ષિણ બાજુ થી ઉઠીને આવ્યો ને યોનાખાન ને ત્રણ વાર સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. અને તેઓ એકબીજાને ચુંબન કર્યું તથા એકબીજાને ભેટીને રડ્યા. અને દાઉદ નું રડવું વધારે થયું. ત્યારે યોનાખાને દાઉદ ને કહ્યું કે શાંતિ જા, આપણે બંને યહોવાને નામે સ્તંભ ખાધા છે કે મારી તથા તારી વચ્ચે ને મારા સંતાનની તથા તારા સંતાનની વચ્ચે આપણે સદા કાળ યહોવાને રાખીશું. પછી તે ઉઠીને વિદાય થયો અને યોનાખાન નગર માં ગયો. ઈશ્વર પિતા તેના વાંચેલા તથા સાંભળેલા વચનો આશીર્વાદિત કરો. Amen.